એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે જ્ઞાન ગોષ્ઠી, વિશ્વના શ્રેષ્ઠ વિચારો અને વિચારકોનો સાર, હવે આપણી ભાષામાં.
નમસ્કાર. આજે આપણે 20મી સદીના એક એવા બ્રિટિશ ફિલોસોફરની ચર્ચા કરીશું જેમણે ફિલોસોફીની દિશા બદલવામાં કહી શકાય કે ચાવીરૂપ ભૂમિકા ભજવી. જ્યોર્જ એડવર્ડ મૂર, એટલે કે જીઈ મૂર.
હા, જીઈ મૂર, 1873-1958. વિશ્લેષણાત્મક ફિલોસોફી, જેને આપણે એનાલિટિક ફિલોસોફી કહીએ છીએ, તેના સ્થાપકોમાંના એક ગણાય છે. એમનો મુખ્ય ભાર હંમેશા ફિલોસોફીમાં સ્પષ્ટતા અને તાર્કિક ચોકસાઈ પર રહ્યો.
અને સમય પણ કેવો હતો બ્રિટનમાં ત્યારે, મતલબ 19મી સદીના અંત અને 20મી સદીની શરૂઆતમાં. બ્રેડલી જેવા ફિલોસોફરોના આદર્શવાદનો બહુ પ્રભાવ હતો ને?
બિલકુલ. આદર્શવાદ, જે માનતો હતો કે વાસ્તવિકતા એ મૂળભૂત રીતે માનસિક અથવા તો ચેતના આધારિત છે. મૂર અને એમના મિત્ર બર્ટ્રાન્ડ રસેલ આ વાત સાથે સહમત નહોતા. એમણે આનો વિરોધ કર્યો.
એમણે ફિલોસોફીને કહીએ કે પાછી જમીન પર લાવવાનો પ્રયાસ કર્યો, સામાન્ય બુદ્ધિ તરફ, ભાષાના વિશ્લેષણ તરફ.
હા, બરાબર. એ યુગમાં તર્કશાસ્ત્ર અને વિજ્ઞાનનો પ્રભાવ પણ વધી રહ્યો હતો, એટલે એમણે વિચાર્યું કે ફિલોસોફી પણ વધુ સ્પષ્ટ અને તાર્કિક હોવી જોઈએ.
અને આ બધું કેમ્બ્રિજના એ સમયના બૌદ્ધિક વાતાવરણમાં ઘડાયું. મૂરે પોતે ટ્રિનિટી કોલેજ કેમ્બ્રિજમાં ભણ્યા હતા. પહેલા ક્લાસિક્સ લીધું હતું, પણ પછી રસેલના પ્રભાવ હેઠળ ફિલોસોફી તરફ વળ્યા.
અને એમની આખી કારકિર્દી લગભગ કેમ્બ્રિજમાં જ ગઈ. ફેલો બન્યા, પ્રોફેસર બન્યા, અને પેલી જાણીતી ફિલોસોફી જર્નલ છે ને, માઇન્ડ, એના એડિટર પણ રહ્યા લગભગ 26 વર્ષ સુધી.
વાહ. અને એમની ઓળખ એકદમ પ્રામાણિક અને સ્પષ્ટ વિચારક તરીકેની હતી.
ચોક્કસ. હવે એમની સૌથી પ્રખ્યાત કૃતિની વાત કરીએ, જે 1903માં આવી, પ્રિન્સિપિયા એથિકા. આ પુસ્તકે તો નૈતિક ફિલોસોફીમાં હલચલ મચાવી દીધી.
હા, એમાં પેલો એમનો પ્રખ્યાત સિદ્ધાંત છે, પ્રકૃતિવાદી તર્કદોષ, એટલે કે નેચરલિસ્ટિક ફેલેસી. શું છે એ બરાબર?
મૂર કહે છે કે સારું જે છે એ એક મૂળભૂત ગુણ છે, સાદો, અવિભાજ્ય, અને મહત્વનું એ કે એ બિન પ્રાકૃતિક છે. તમે એને કોઈ પણ પ્રાકૃતિક ગુણ જેમ કે સુખ, આનંદ, કે પછી કોઈ પારભૌતિક વસ્તુ જેમ કે ઈશ્વરની ઈચ્છા, એના દ્વારા વ્યાખ્યાયિત ન કરી શકો.
એટલે જો હું કહું કે સારું એટલે જે વધુમાં વધુ લોકોને સુખ આપે, તે તો મૂર એને ખોટું ગણશે?
હા, મતલબ કે એ વ્યાખ્યાને અધૂરી ગણશે. એ તરત પૂછશે, પણ શું જે સુખ આપે છે તે ખરેખર સારું છે? આ પ્રશ્ન હંમેશા પૂછી શકાય છે. એનો અર્થ એ થયો કે સારું અને સુખદાયક એ બે એક નથી.
આ થોડું વિચિત્ર લાગે કે નૈતિકતાનું જે કેન્દ્રવર્તી ખ્યાલ છે સારું, એને આપણે વ્યાખ્યાયિત જ ન કરી શકીએ.
વિચિત્ર લાગે, પણ મૂર માટે આ જ મુદ્દો હતો. એમણે ઉદાહરણ આપ્યું પીળા રંગનું. તમે કોઈને પીળો રંગ બતાવી શકો, સમજાવી શકો, પણ પીળું એટલે શું એની વ્યાખ્યા ના આપી શકો. એ બસ પીળું છે, એમ જ સારું એ સારું છે.
ઓકે. એટલે એમણે નીતિશાસ્ત્રના પાયાના પ્રશ્નો પર ધ્યાન કેન્દ્રિત કર્યું. શું સાચું, શું ખોટું એ કહેવાને બદલે સારું, સાચું જેવા શબ્દોનો અર્થ શું છે એ તપાસ્યું, જેને મેટા એથિક્સ કહે છે.
બરાબર. મેટા એથિક્સનો પાયો નાખવામાં એમનું મોટું યોગદાન છે. અને એ જ વર્ષે 1903માં એમણે આદર્શવાદનું ખંડન પણ લખ્યું, જેમાં સીધો પેલો વિચાર કે બધું મનનું સર્જન છે એને પડકાર્યો.
અને પછી આવી એમની સામાન્ય બુદ્ધિ, એટલે કે કોમન સેન્સ, ના બચાવની દલીલો. ખાસ કરીને પેલો બાહ્ય જગતનો પુરાવોવાળો નિબંધ, એમાં એમણે સંશયવાદ સામે જે કહ્યું એ તો બહુ પ્રખ્યાત થયું.
હા, પેલી રજૂઆત 1939ની આસપાસની વાત છે. એક લેક્ચરમાં એમણે ખાલી પોતાનો હાથ ઊંચો કર્યો ને, કહ્યું અહીં એક હાથ છે, પછી બીજો હાથ ઊંચો કરીને, અને અહીં બીજો હાથ છે, બસ આટલું જ.
અને આ પુરાવો ગણાયો બાહ્ય જગતના અસ્તિત્વનો? આ તો સાંભળવામાં થોડું સાદું નથી લાગતું.
એ ખાતરી કોઈ પણ જટિલ ફિલોસોફિકલ દલીલ, જેમ કે બાહ્ય જગત છે જ નહીં, તેના કરતાં વધુ મજબૂત છે. આપણી સામાન્ય સમજણ ઘણીવાર ફિલોસોફિકલ તર્કો કરતાં વધુ વિશ્વસનીય હોય છે.
અચ્છા, એટલે સામાન્ય માન્યતાઓને એમણે ફિલોસોફિકલ દલીલો કરતાં પણ વધુ વજન આપ્યું. આ પણ એમની વિશ્લેષણ પદ્ધતિનો જ ભાગ હતો ને, સ્પષ્ટતા અને ચોકસાઈ પર ભાર.
બિલકુલ. એમનો સવાલ હંમેશા એ જ રહેતો, તમે જે કહો છો એનો ચોક્કસ અર્થ શું છે? આ જ એમની પદ્ધતિ હતી.
તો એમનો વારસો ખરેખર બહુ મોટો છે. વિશ્લેષણાત્મક ફિલસોફીના પાયામાં, મેટા એથિક્સમાં, સામાન્ય ભાષા ફિલસોફી પર પ્રભાવ, આજે પણ એમના વિચારો ભણાવાય છે.
હા, એમના કેટલાક વાક્યો યાદ રહી જાય એવા છે. પેલું, સારું એ સારું છે અને વાત પૂરી, અને આ હાથવાળું ઉદાહરણ.
પણ ટીકાઓ પણ થઈ જશે ને?
ચોક્કસ. કેટલાક કહે છે કે એમનો પ્રકૃતિવાદી તર્કદોષ ખરેખર તાર્કિક દોષ છે કે કેમ, એ જ ચર્ચાનો વિષય છે. અને સામાન્ય બુદ્ધિનો બચાવ અમુકને મુદ્દાથી ભટકાવનારો લાગે છે.
અને પદ્ધતિ વિશે?
હા, કેટલાક માને છે કે એમની પદ્ધતિ, જે ફક્ત ભાષાના વિશ્લેષણ પર વધુ ધ્યાન આપે છે, એ કદાચ થોડી સંકુચિત છે. ફિલોસોફીના બીજા પાસાઓ પર ઓછું ધ્યાન અપાયું.
સારું, એમના વિશે કોઈ રસપ્રદ વાત?
કહેવાય છે કે એ જ્યારે ગહન વિચારમાં હોય ત્યારે ઘણીવાર માથું પોતાના બંને હાથમાં પકડી લેતા, અને પેલું લંડનનું પ્રખ્યાત બ્લૂમ્સબરી ગ્રુપ હતું ને, વર્જિનિયા વુલ્ફ, કેઇન્સ વગેરે, એ લોકો મૂરને બહુ માન આપતા.
અને નવાઈની વાત એ પણ છે કે આટલી સ્પષ્ટતાનો આગ્રહ રાખનાર વ્યક્તિ પોતે ક્યારેક પોતાના તારણો વિશે અનિશ્ચિતતા બતાવતા હતા.
હા, એ એમની પ્રામાણિકતા દર્શાવે છે. અને આ જ આપણને આજના અંતિમ વિચાર તરફ લઈ જાય છે. મૂરનું મહત્વ કદાચ માત્ર એમના સિદ્ધાંતોમાં નથી, પણ એમની પદ્ધતિમાં છે.
પહેલો પ્રશ્ન, વોટ એક્ઝેક્ટલી ડુ યુ મીન, એટલે કે તમારા કહેવાનો ચોક્કસ અર્થ શું છે?
બરાબર. આ એક સાદા લાગતા પ્રશ્નથી એમણે ફિલોસોફીમાં સ્પષ્ટતા, ચોકસાઈ અને બૌદ્ધિક પ્રામાણિકતા પર જે ભાર મૂક્યો, એણે વિચારવાની રીત પર કેવી અસર કરી હશે એ વિચારવા જેવું છે.
આ જ્ઞાન સંવાદ અહીં પૂર્ણ થાય છે. પાછા મળશું અન્ય એક મહાન વિચારક સાથે એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં.